તારીખ 25/1/1998 શ્રી સમયસર ગાથા 9-10 તથા 11 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 288.
નિશ્ચયથી અને વ્યવહાર નિશ્ચય છે એ અધ્યાત્મનો વિષય છે, વ્યવહાર છે એ આગમનો વિષય છે. પરમાર્થ અને વ્યવહાર એમ બે પ્રકાર લીધા, અથવા નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકાર લીધા. શ્રુત જ્ઞાન શબ્દ તો આગમ ભાષાનો છે, અધ્યાત્મ ભાષાનો નથી. અધ્યાત્મ ભાષાનો શબ્દ છે સ્વાનુભૂતિ, સ્વાનુભવ. અને આગમ ભાષાનો એટલા માટે છે શ્રુત જ્ઞાન કે શ્રુત જ્ઞાનાવરણીયના ક્ષયોપશમના નિમિત્તે જે જ્ઞાન પ્રવર્તતું હોય તેને શ્રુત જ્ઞાન કહીએ. શું વ્યાખ્યા છે? શ્રુત જ્ઞાનાવરણીયના, મતિ જ્ઞાનાવરણી, શ્રુત જ્ઞાનાવરણી, મનપ્રયોગ જ્ઞાનાવરણી, શું એવી રીતે અવધિ જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણી, એમ પાંચ પ્રકારના કર્મ પ્રકૃતિના જ્ઞાનાવરણી કર્મ પ્રકૃતિના પણ પાંચ પ્રકારના ભેદ છે. એના ક્ષોભશમના નિમિત્તે જે જે પ્રકારે જ્ઞાન વર્તે, કેવળ જ્ઞાનાવરણીનો ક્ષોભશમ નથી થતો પણ ક્ષય થાય છે, કેમ કે કેવળ જ્ઞાન ક્ષાયિક ભાવે છે, ક્ષોભશમ ભાવે નથી. બાકીના ચાર જ્ઞાન ક્ષોભશમ ભાવે છે. નિમિત્ત અને પૂદગળ બે વચ્ચેનો વ્યવહાર થઈ ગયો ને, બે વચ્ચે વ્યવહાર હોય એટલે જે કર્મ પ્રકૃતિનો ક્ષોભશમ, એના નિમિત્તે પ્રવર્તતું જે જ્ઞાન એમ બતાવવું એ વ્યવહાર થઈ ગયો. અને એવું શાસ્ત્ર જ્ઞાન હોય છે. એ જ શ્રુત જ્ઞાન અંતર્મુખ થાય છે ત્યારે એને ક્ષયોપશમ લાગુ નથી પડતો, ત્યારે એને ક્ષયોપશમ લાગુ નથી પડતો. એ કર્મનો સંબંધ છોડીને જે જ્ઞાન અંતર્મુખ વળે છે તે કર્મનો સંબંધ છોડીને આત્મસ્વરૂપ સાથે સંબંધ કરે છે, તેથી તેને સ્વાનુભવ કહેવામાં આવે છે. શ્રુત જ્ઞાન તો શ્રુત જ્ઞાન જે છે એ છે. એટલે જેને અધ્યાત્મ અને સમજ ન હોય અને કેવળ આગમ માચ્યા હોય એવા વિદ્વાનો પણ કોઈ વાર આ બાબતની અંદર ગૂંચવાય છે. તમે, અમે વિદ્વાન છીએ, અમારી પાસે પણ આગમનું શ્રુત જ્ઞાન છે. જ્ઞાનીઓ છે એની પાસે પણ શ્રુત જ્ઞાન છે. તમે આટલું બધું જ્ઞાનીને શું બધી વાત કરો છો વધારે પડતી? એને મતે શ્રુત જ્ઞાન છે ને અમારે મતે શ્રુત જ્ઞાન છે, એ શાસ્ત્રોનો અર્થ કરે છે. એવા કોઈ વખત ઇતિહારા પણ અમે અર્થ કરીએ. કઈ નવી વાત શું છે જ્ઞાની પાસે? એને મતે જ્ઞાન, મતે શ્રુતનો ક્ષોભ સંવર્તે છે ને અમને મતે શ્રુતનો ક્ષોભ સંવર્તે છે. એ કોઈ થોડા કેવળ જ્ઞાની થઈ ગયા છે, પણ એ અધ્યાત્મથી અજાણ્યા છે. અધ્યાત્મમાં ક્ષોભશમનો સંબંધ નથી, એમાં આત્મ સ્વરૂપનો પરમાત્મ તત્વ સાથેનો સંબંધ છે. એમાં એ લીન થયેલું જ્ઞાન છે, સ્થિર થયેલું જ્ઞાન છે, સ્થિત પ્રજ્ઞ થયેલું જ્ઞાન છે. અહીંયા પણ આચાર્ય દેવ એમ કહે છે કે જે શ્રુત જ્ઞાનથી શુદ્ધાત્માને જાણે તે પરમાર્થ છે, એને પણ શ્રુત કેવળ એવું નામ આપી શકાય. અને સર્વ આગમનું જ્ઞાન હોય, પૂરેપૂરા આગમનું જ્ઞાન હોય, કેવળ એટલે પૂર્ણ પૂર્ણ શ્રુત જ્ઞાન હોય એને પણ શ્રુત કેવળ કહેવાય. પણ એ વ્યવહાર છે, કેમ કે આગમનો સંબંધ છે એની સાથે માટે, અથવા ક્ષોભશમનો સંબંધ છે માટે. હવે એમ કે છે કે એ જ્ઞાન તો જ્ઞાન બે પ્રકારે વાત કરી, પણ એ જ્ઞાન આત્મા છે કે અનાત્મા છે? તો કે આત્મા છે. કેમ કે જળ પદાર્થોમાં જ્ઞાનનો સદભાવ જોવામાં નથી આવતો. એક આત્મામાં જ જ્ઞાનનો સદભાવ જોવામાં આવે છે. માટે જ્ઞાન છે તે આત્મા છે. ગુણ અને ગુણી વચ્ચેનો ભેદ કાઢી નાખીએ તો જ્ઞાન છે તે. અને આમ થવાથી જે આત્માને જાણે છે તે શ્રુત કેવળી છે એમ જ આવે છે, અને તે તો પરમાર્થ છે. કેમ કે એ વખતે એનું શ્રુત જ્ઞાન કેવળ માત્ર આત્મા સિવાય બીજા કોઈને જાણતું નથી. શ્રુત થી કેવળ માત્ર આત્માને જાણતું જ્ઞાન તેને શ્રુત કેવળી કહીએ. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર પાછો શ્રુત જ્ઞાન તે આત્મા છે એમાં પણ ભેદ તો પડ્યો, ગુણ ભેદ. તો એ એક વ્યવહાર થયો, ભેદ છે એ વ્યવહાર થયો, પણ એ વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે એમાં એટલો ફરક છે. એ વ્યવહાર છે એ પરમાર્થનો પ્રતિપાદક છે. એ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે, અને તેનાથી ભિન્ન એટલે પરમાર્થથી જુદું અધિક કાંઈ કહેવામાં આવતું નથી. શ્રુત જ્ઞાન તે આત્મા છે એમ કહીને માત્ર પરમાર્થ જ કહેવો છે, અથવા એમાં આત્મા જ બતાવવો છે, આત્મા સિવાય બીજું કાંઈ બતાવવાનું એ વ્યવહારને પ્રયોજન નથી. વળી જે શ્રુતથી કેવળ શુદ્ધાત્માને જાણે છે તે શ્રુત કેવળી છે એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય હોવાથી, અથવા તો એ રીતે કોઈ ન સમજે એવું પણ બને કે ન સમજે, પરમાર્થમાં ન સમજે. આત્માને જાણે, આત્માને જાણે, આત્માને જાણે એટલે શું? પણ તો એને વ્યવહાર એમ કહેવાય કે જે સર્વ શ્રુત જ્ઞાનને જાણે તે શ્રુત કેવળી છે. એમાં તો સૌ સમજે છે એને જે આત્માના કહેનારા આગમો છે એનું એને જ્ઞાન છે. શું એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દ્રઢપણે સ્થાપિત કરે છે એમ કહીને આચાર્ય મહારાજનો કહેવાનો આશય એ છે કે જે જગતના જીવો વ્યવહારમાં સમજે છે અને પરમાર્થની ભાષામાં નથી સમજતા એને અમે વ્યવહારથી પરમાર્થ સમજાવીએ છીએ, અને એ એક જ યોગ્ય પદ્ધતિ છે. વ્યવહારથી પરમાર્થને સમજાવવો તે એક જ યોગ્ય પદ્ધતિ છે. એ સિવાય જગતના જીવો ન સમજી શકે એનો ભાવાર્થ પંડિતજીએ લખ્યો છે કે જે શાસ્ત્ર જ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયક માત્ર શુદ્ધાત્માને જાણે છે તે શ્રુત કેવળી છે એ તો નિશ્ચય કથન છે. વળી જે સર્વશાસ્ત્ર જ્ઞાનને જાણે છે તે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો, કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે. તેથી જ્ઞાન જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેને પણ પરમાર્થ જ કહ્યો, અન્ય કાંઈ ન કહ્યું. પરમાર્થનો વિષય તો કથનચિત વચનોગોચર વચન ગોચર પણ નથી, એ તો વચન અગોચર છે. તેથી વ્યવહારને જ આત્માને પ્રગટપણે કહે છે. એમ જાણવું એટલે વ્યવહારિક જનને વ્યવહાર ઉપયોગી છે એમ સરવાળે કહ્યું. કેમ કે નિશ્ચયનો વિષય કેટલો વચન ગોચર નથી અને વ્યવહારથી સમજાવ્યા વિના બીજો ઉપાય પણ નથી. મલેચ્છને મલેચ્છની ભાષામાં સમજાવવો પડે એમ આવી એક વસ્તુ સ્થિતિ છે. ત્યારે વળી ફરીને એવો પ્રશ્ન ઉઠે છે કે તમે આગળ એમ કહ્યું કે વ્યવહારથી કહીએ છીએ પણ વ્યવહારને અંગીકાર ન કરવો, વ્યવહારનું અનુસરણ ન કરવું. પણ જો તે પરમાર્થનો કહેનાર હોય તો એવા વ્યવહારને શા માટે અંગીકાર ન કરવો? તેનો ઉત્તર એ ઉત્તર રૂપે 11મી ગાથાનું સૂત્ર છે. હવે સંસ્કૃતમાં તો એટલો છે કે કૂતો વ્યવહારને જો ન અનુસરતવ્ય ઇતિ ચેત, શા માટે વ્યવહારને અનુસરવા યોગ્ય નથી કયો ને? તો વિકલ્પની ઉત્પત્તિ થાય છે એ તો કહી દીધું કે ભેદથી. બીજી રીતે પણ વિકલ્પની ઉત્પત્તિ થાય છે અને પ્રયોજન તો નિર્વિકલ્પ કરાવવાનું છે. તો ફરીને એમ જ કે છે કે જે નિશ્ચય છે એના આશ્રય સમ્યક દર્શન થાય છે, નિર્વિકલ્પ દશા થાય છે. વ્યવહારના આશ્રય સમ્યક દર્શન નથી થતું. આ એક મહાન સિદ્ધાંત છે, ત્યાં વાતને લઈ જવી છે. ચર્ચા કરતા 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 વાતને કઈ બાજુ લઈ જવી છે? આ શાસ્ત્રની અંદર નિકટવર્તી એવા મમુક્ષુ જનને નિર્વિકલ્પ સમ્યક દર્શનની પ્રાપ્તિ અને સ્વાનુભવ કેમ થાય એ વાત ઉપર લઈ આવવાના છે સરવાળા. ચર્ચા તો એટલા માટે કરવી પડે છે કે સીધે સીધું ન સમજાય, એટલે શા માટે બીજી વાત કરી એની ચોખવટ કરવા માટે ચર્ચા કરી કે ભૂમિકા જોઈને વ્યવહારી જનને વ્યવહારની વાત પણ કરીએ. પણ આશ્રય તો પરમાર્થને બતાવવાનો છે અને આશ્રય પણ પરમાર્થનો નિશ્ચય સ્વરૂપનો કરવામાં આવે તો જ આત્મલાભ થાય છે. એ પહેલાં તો વ્યવહારનીનો જે વિષય છે એમાં વિકલ્પ સુધીની વાત છે, નિર્વિકલ્પ થવા સુધીની વાત નથી. એ મુદ્દો અહીંયા ગાથા સૂત્ર દ્વારા કહેવામાં આવે છે. વ્યવહારો અભૂદત્થો ભૂદત્થો દેશીદો દુસુધણો ભૂદત્થમ અસિદો ખલુ સમાદિથી હવદી જીવો. વ્યવહારની અભૂતાર્થ છે અને શુદ્ધની ભૂતાર્થ છે એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. ઋષિઓના ઈશ્વર એવા જિનેન્દ્ર પરમાત્મા, ઋષિશ્વર કહો, જુનીશ્વર કહો, યતીશ્વર કહો, મુનીશ્વર કહો, એટલે જિનેન્દ્ર ઈશ્વર એટલે સર્વશ્રેષ્ઠ. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. આમ કહીને બહુ મોટો સિદ્ધાંત અહીંયા કુમકુંદાચાર્ય પ્રતિપાદન કર્યો છે. અથવા સીધો પ્રશ્ન કરીએ કે આ જગતમાં સમ્યક દ્રષ્ટિકોણ થાય. ડાયરેક્ટ એક ક્વેશ્ચન કરવામાં આવે કે જગતની અંદર કયો જીવ સમ્યક દ્રષ્ટિ થાય, તો કે જે નિશ્ચય પોતાનું જે સ્વરૂપ છે પરમ તત્વ એનો આશ્રય કરે તે સમ્યક દ્રષ્ટિ થાય. જ્યાં એટલે કે નાસ્તિથી લઈએ તો અનેક કે જ્યાં સુધી એવું ન થઈ શકે ત્યાં સુધી કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ ન થાય. હવે આ સિદ્ધાંતનું મહત્વ કેમ વધારે છે કે સમ્યક દર્શનની પરિભાષા વ્યાખ્યાઓ શાસ્ત્રમાં અનેક પ્રકારે છે. કે નવ તત્વોનું જેને જ્ઞાન હોય બરાબર તેને સમ્યક દર્શન હોય, સાચા વિતરાગી દેવગુરુ શાસ્ત્રનું માન્યતા હોય એને સમ્યક દર્શન હોય, સ્વ પરનું ભિન્નપણું જાણતો હોય એને સમ્યક દર્શન હોય, આત્માનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ગુણ ગુણે ભેદથી ઉત્પાદ વય ધ્રુવથી જ્ઞાન હોય એને સમ્યક દર્શન હોય, આવી અનેક જીતની અનેક પ્રકારે સમ્યક દર્શનની વાતો આગમની અંદર પ્રચલિત છે. તો કઈ બધી વ્યવહારની વાતો છે, શું છે? ભલે એમાં પરમાર્થનું પ્રતિપાદન છે તો પણ એ વાતો બધી વ્યવહારની છે. કેમ કે એવું બધું જ્ઞાન હોવા છતાં પણ સમ્યક દર્શન નથી પણ હોતો, એટલા માટે અને એવું બધું જ્ઞાન જેને હોય છે એવા કેટલાક જીવોને પોતાને સમ્યક દર્શન હોવાનો ભ્રમ પણ થાય છે. માટે આ સિદ્ધાંતનું બહુ મહત્વ છે, એટલા માટે આ સિદ્ધાંતનું ઘણું મહત્વ છે. સમ્યક દર્શનની અનેક પ્રકારે ચર્ચા કરનારા જીવોને સમ્યક દર્શન છે કે નહીં એનું ચેકિંગ પોઈન્ટ શું, બહુ ભાગ્ય તમને તમારા પરમાર્થ તત્વનો નિશ્ચય તત્વનો પરમ તત્વનો આશ્રય થઈને અવલંબન થઈને અનુભવ દશા પ્રગટી છે. નિર્વિકલ્પ વચનાતીત આનંદનો અનુભવ આવે છે એવો વિશ્વ અનુભવ છે એને એવો એવો અનુભવ થયો છે, શું તો સમ્યક દર્શન છે. સર્વ પ્રદેશેથી નિર્વિકલ્પ દશામાં સ્વસંવેદનની સાથે આનંદનો પણ અનુભવ આવે છે, એવો અનુભવ ન આવ્યો હોય અને આ બધું જ્ઞાન હોય, જે બધી વાત કરી વ્યવહારની એ બધા ભેદો હોય તો સમ્યક દર્શન નથી એમ આ સિદ્ધાંતથી સમજવા યોગ્ય છે. અને એ સ્પષ્ટ કરવા માટે વ્યવહારને અભૂતાર્થ કરી નાખ્યો, એમાં કઈ કહી દીધું એને, વ્યવહાર છે તે અભૂતાર્થ છે. ક્યાં સુધીનો વ્યવહાર? કે તમામ વ્યવહાર અભૂતાર્થ છે, જામ સઘળો વ્યવહાર અભૂતાર્થ છે એમ કહેશે. મંદ કષાયમાં જે શાંતિનો અનુભવ થાય છે, ઘણો મંદ કષાય થાય તો આકુરતા તો ઘટે છે ને, અને કોઈ એક વિષય ઉપર એકાગ્રતા પણ હોય એ વખતે માનો ચંચળતા પણ ઘટી હોય, એટલે એકાગ્રતા અને આકુલતા નું અત્યંત ઓછાપણો. આવા આવા પ્રસંગમાં આવા પ્રકારમાં જીવને ભ્રમ થાય છે. શું તો એને કેવી રીતે સમજવું ભ્રમ ન થાય એના માટે? તો કે જે માનસિક શાંતિ હોય છે ને એ સર્વ પ્રદેશેથી એનો અનુભવ નથી. સ્વસંવેદન અને આત્માનંદ એ વીજળીના કરંટ જેવો વિષય છે. કેવો? તમારો હાથ ખાલી આંગળી અહીંયા અડી ગઈ, વાયર લીક છે, સમજી લે, કરંટ લીક થાય છે, આંગળી અડી ગઈ, અડી છે આંગળી, પણ તમને પગથી માથા સુધી ઝણઝણાટે થવા માંડે. કરંટ પસાર થતો એમ લાગે તમને અનુભવમાં, એમ પગથી માથા સુધી તમને સ્વસંવેદન જ્ઞાન અને આનંદનો અનુભવ નો કરંટ ચાલે વીજળીની જેમ. એવું માનસિક શાંતિ વાળાને નથી થતું. કેમ નથી થતું? કે એમને અમુક પાર્ટની અંદર એકાગ્ર કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હોય છે. છેવટે ધ્યાનના જે પ્રકારો લોકો શીખવે છે એમાં અહીંથી નાભીથી શરૂ કરે છે, અહીંયા મસ્તકની અંદર ભ્રમરંધ્રમાં છેલ્લું ચક્કર છે એ લોકોનું, ત્યાં એકાગ્રતા કરાવે છે ને. કોઈ નાય સુધીમાં આપણે એકાગ્રતા કરાવી દઈએ છે. શું અથવા બે પ્રકૃતિની વચ્ચે અહીંયા ચાંદલો કરે ને ત્યાં, શું અને એકાગ્રતાની પ્રેક્ટિસ કરાવી હોય છે, ચંચળતા ઘટે છે અને કશાયની મંદતા પણ થાય છે. પણ સર્વ પ્રદેશેથી જ્ઞાનને આનંદનો અનુભવ નથી થતો. ત્યાં અમુક લોકલ એરિયામાં થાય છે. આ મોટો ફરક છે. બીજું, એવા જીવને એ પહેલાના જે કારણો છે એમાં એક નિશ્ચય અનન્ય કારણ છે, પોતાના સ્વરૂપને ઓળખાણ થવી, ભાવ ભાષણ થવું, સિદ્ધો જ્ઞાનમાં સ્વરૂપનો પ્રતિભાસ આવવો, કે 14 ગુણ સ્થાનથી પાર મારું સ્વરૂપ છે. એવું નથી થયું હોતું, ખાલી ધ્યાનની પ્રેક્ટિસમાં લાગી ગયા હોય છે, સ્વરૂપની ઓળખાણ નથી થઈ હોતી, સ્વરૂપનો નિશ્ચય નથી હોતો, સ્વરૂપનું લક્ષ નથી હોતું, સ્વરૂપનું અસ્તિત્વ ગ્રહણ નથી હોતું. વેદનંદ છે જે કૃપાળુ દેવે 751માં લીધું ને, ખીમજીભાઈ કૃપાળુ દેવે 751 પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ, એ કારણ છે. એ પહેલાનું કારણ, કોઈ એક પ્રત્યક્ષ સત્પુરુષને, જ્ઞાની પુરુષને ઓળખાણ થઈ હોય એવું પણ એને બન્યું નથી હોતું. યજ્ઞાનીના આશ્રય કરતા હોય છે, યજ્ઞાની કે એને આદેશ પ્રમાણે ધ્યાન કરતા હોય છે. અને સત્પુરુષને જ્ઞાની પુરુષ કેવા હોય એની અંતર પરિણતિને એને ખબર નથી. અને એ જ્ઞાની પુરુષને ઓળખવા માટેની યોગ્યતાઓ પણ એનામાં નથી હોતી. એટલે એ બધા એ બધી પરિસ્થિતિ એમ સૂચવે છે કે સમ્યક દર્શન ત્યાં હોય નહીં. શું સમ્યક દર્શન ત્યાં હોય શકે નહીં? જે પહેલું કારણ છે જ્ઞાની પુરુષની ઓળખાણ, એ કોઈને પૂર્વભાવમાં બન્યું હોય એ બનવા જોગ છે. પણ સ્વરૂપની ઓળખાણ અને પ્રતિભાસ અને ત્યાર પછી સ્વરૂપ સન્મુખ થઈને સ્વરૂપ સન્મુખતાનો વારંવારનો ઉપયોગ અને પુરુષાર્થ બે ગુણની પર્યાય, જ્ઞાન ગુણની અને વીર્ય ગુણની, ખેંચાઈ ખેંચાઈને આ બાજુ આવે એ સ્વરૂપનો પ્રતિભાસ આવ્યો છે, એ બાજુનું ખેંચાણ ઊભું થઈ જાય સહજ, અને વારંવાર એ બાજુ ખેંચાય એ સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ ન હોય તો અંતર્મુખ કેવી રીતે થયો? એ કારણ વગર તો એ પ્રકાર આવે નહીં, એ કાર્ય બને નહીં. એટલે એ બધા પ્રકારો એમ બતાવે છે કે આ વિષયમાં ઘણાને ભ્રમ થાય છે. એ ન થાય એના માટે એમણે કુમકુંદાચાર્ય ભૂયથમ વસિદો ખલુ સમાધિથી હવદી જીવો આ એક સિદ્ધાંત સૂત્ર નાખી દીધો કે જેને પોતાના સ્વરૂપનો આશ્રય થાય, નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રય નિર્વિકલ્પ થાય તે જ સમ્યક દ્રષ્ટિ હોય શકે, એને જ સમાધિથી એ જ સમ્યક દ્રષ્ટિ હવદી એટલે થાય, બાકી સમ્યક દ્રષ્ટિ ન થાય એટલે ન થાય. જે જીવ ભૂતાર્થનો એટલે પરમાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી ખલુ વેદાંત થાય પણ એટલે પછી સમ્યક દ્રષ્ટિ છે કે નહીં પ્રશ્ન રહેતો નથી. ખલુ ખરેખર નિશ્ચયથી તે સમ્યક દ્રષ્ટિ છે, છે છે ને છે. આ બહુ મોટો સિદ્ધાંત સમયકાળની અંદર પ્રસિદ્ધ કર્યો છે. આગમ જ્ઞાનમાં વિદ્વાનો ભૂલે છે, અમારું જ્ઞાન ચોખ્ખું છે, નવે તત્વની કોઈ પણ આગમની વાત સમજી લો, કોઈ પણ આગમની વાત કરો, અમને બધી ખબર છે કે નહીં. સમ્યક દર્શનની વાત જુદી છે અને સમ્યક દર્શન વિનાનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન નથી. ભલે આગમ જ્ઞાન ગમે તેટલું ચોખ્ખું હોય તો પણ તે સમ્યક દર્શન વિનાનું જ્ઞાન તે આગમ જ્ઞાન, સમ્યક જ્ઞાન કહેવામાં આવતો નથી.
પછી સમ્યક દર્શન પછી જ્ઞાનની જરૂરત ઓછી થઈ જાય છે કે વધી જાય છે?
સમ્યક દર્શન થયા પછી જ્ઞાનીનું આકર્ષણ વધે ઘટે નહીં, ઉલટાનું વધે.
એટલે સમય દર્શન થઈ જાય એટલે એવું નથી કે હવે કઈ જરૂરત નથી, એ પ્રશ્ન રહેતો નથી. અગર કોઈ જીવને એવો પ્રશ્ન ઉઠે છે તો તે યથાર્થ નથી, એટલે એને સમય દર્શન થયું જ નથી, એ પ્રકાર છે ને.
સમય દર્શન થયું હોય તો એ પ્રકાર નો આવે, બેન શ્રી નો પ્રસિદ્ધ દાખલો છે. ગુરુદેવ જ્યાં બિરાજમાન થયા ત્યાં રહી ગયા હંમેશને માટે, અને ગુરુદેવનો જ્યાં વિહાર થાય ત્યાં પોતે જતા, કેમ કે એને જે ભક્તિ આવે એવી ભક્તિ બીજા જીવને ન આવે, એટલે એ જે ભક્તિ છે એને દૂર ન રહેવા દે. જરૂર નથી એવા જે પરિણામ છે એ ભક્તિના સૂચક પરિણામ નથી. ભક્તિના સૂચક પરિણામ છે, ભક્તિના સૂચક પરિણામ નથી, અભક્તિના સૂચક પરિણામ છે. અને આમાં ભક્તિ વધે ઘટે નહીં પણ વધે. જે અનંતો ઉપકાર થયો છે એ અનંતા ઉપકારને કારણે એ ભક્તિ અતિશય વધે, થોડી ઘણી ન વધે પણ અતિશય વધે. અથવા એ જીવને એનાથી વધુ કોઈ જગતમાં બીજો પદાર્થ દેખાતો નથી, બીજા પદાર્થો અનંતા છે, અનંતા જીવો છે, મુમુક્ષુઓ છે, જગતના જીવો છે અને પૂતગળિક વૈભવો છે, પણ આ એક સિવાય બીજું કોઈ એને અધિક નથી. અંતરમાં અધિક સર્વાધિક પોતાનો આત્મા અને બહારમાં અધિક પોતાના ગુરુ, આથી કોઈ અધિક એને હોતો નથી. પછી પુણ્યયોગ ન હોય સોગા નહીં જીતા. પુણ્યયોગ નહોતો તો જ્ઞાન દશામાં રોતા હતા. ક્યારે હું કેવો કેવો પુણ્યયોગ નથી, મને પુણ્યનો કેવો અયોગ છે. જ્ઞાન દશા બહુ જોરદાર હતી. પણ વિયોગ સહન નહોતા કરી શકતા. એવી સહજ દશા હોય, એવી સહજ દશા હોય. ટીકા. વ્યવહાર નહી બધો કે જ્ઞાન ને આત્મા બે નથી. જ્ઞાન ને આત્મા બે નથી, પણ કહેવા જાય તો બે પણ ઊભું થાય છે. કહેવા જાય તો બે પણ ઊભું થઈ જાય છે. એટલે એમાંથી અર્થ કાઢવા જાય તો ફરી જાય છે અર્થ, એમ કે છે. બીજો વ્યવહાર તો બધો દૂર છે હજી, પણ ગુણ અને ગુણી અભેદ છે અને ભેદ પણ છે. પણ આશ્રય અભેદ ન હોય, ભેદ ન હોય. જ્ઞાન ભલે ભેદ ન હોય, પણ આશ્રય એક અભેદ ન હોય. આશ્રય ભેદ નો ન હોય. જ્ઞાન હોવું એક વાત છે, આશ્રય અને અવલંબન હોવું તે બીજી વાત છે. બે વચ્ચે તફાવત છે. સમન્વય એવી રીતે છે, ફરીને આપણે દ્રષ્ટાંત લીધો હતો એ ફરીને લઈએ. દ્રષ્ટાંત આપણે ગુરુદેવ શબ્દ, ગુરુદેવ પધારે છે તો તમે અભેદનો આશ્રય લીધો, પણ તમને ભેદોનું જ્ઞાન અંદર છે કે નહીં? કે ગુરુદેવ કેવા, ગુરુદેવ એટલે કેવી વ્યક્તિ, એમના જે અનેક વિશિષ્ટતાઓના ભેદો છે એ જ્ઞાન અંદર સમાવેશ થઈ ગયો કે ન થઈ ગયો? પણ ભેદો પડ્યા કે ન પડ્યા એમ એનો સમન્વય છે. બધું છે, ઊંચા છે, રૂપાળા છે, માથે વાળ નથી, આમ છે, તેમ છે, કાન લાંબા છે, શું અહીંયા મસ છે, આવા કપડાં પહેરે છે, શું આવો આવો એમનો પ્રભાવ છે, આવા પ્રભાવશાળી છે, આવા જ્ઞાની છે, ઘણી વાતો છે. એવું લાંબુ લાંબુ કાંઈ નથી ચાલતું. એક ગુરુદેવ શબ્દમાં બધું આવી જાય છે. એક ગુરુદેવ શબ્દમાં બધું આવી જાય છે. એ તો કોઈ પણ પરિચિત વ્યક્તિ એનું નામ લ્યો એટલે એની વિશેષતાઓનો વિચાર કરવાની જરૂર નથી પડતી. ન ઓળખતા હોય ને બધો વિચાર કરવો પડે. એવી રીતે સમન્વય છે, બરાબર છે? આ પ્રેક્ટિકલ સાઈડ છે, પ્રેક્ટિકલ સાઈડ છે. વ્યવહારના સ્થાનમાં જ્ઞાનીઓએ વ્યવહાર સ્થાપ્યો. આવશે બારમી ગાથામાં જે વિષય આવશે પાછો ફરીને. અને છતાંય વ્યવહાર પાછો છોડાયો. એવો એવો પ્રકાર હોવાથી કેટલાક ગૂંચવણમાં પડે છે કે આમ બે બાજુની કેમ વાત આવે છે. બે તરફી વાત હું કરવા કરે, એક જ વાત કરો ને એમ કે છે. તો કે એક વાત કરવામાં પતે એવું નથી. જે લોકો વેપાર કરે છે એને ખબર હોય છે, કોઈ કામ પતાવવું હોય એને એક સોદો કરવો, ચાલો બાર્ગેનિંગ કરવું. વેપારી દલાલ જે હોય સીધી વાત કરે પતે, ચાલો. તમે એમ કહો કે મારે આ ચીજ આટલા લાખમાં વેચવી છે, પતે તમારો? તમે માર્જિન રાખીને વાત કરવી પડે. અને જો તમે પકડ કરો તો આમાં માણસ શું કે ભાઈ જો આ જગતમાં માયગો મોત મળતું નથી, તમને માયગો ભાવ નહીં મળે. અને એકવાર અમારે લેવો છે ને તો પ્રેમથી પણ તમને થોડાક ઓછા આપ્યા વિના નહીં રહી. એને ખબર પડી કે એક સામાન લેવું જ છે, આને ખબર પડી કે આને વેચવું છે, તો પણ એક વાક્યમાં પતતું નથી. આ એક વાક્ય બોલ્યો ના એ પતાવ્યું, પતે છે નથી પતતું, કેમ કે એ પ્રેક્ટિકલ નથી. એનો લાંબો લાંબો વ્યવહાર કરવો પડે છે, પછી એક જગ્યાએ નિશ્ચય ઉપર આવે છે, નિર્ણય ઉપર આવે. એમ શું કરવા કરવું પડે છે કે એવો જગતના જીવોની એવી જ યોગ્યતા છે, ત્યાં બીજો ઉપાય નથી, એવી જ યોગ્યતા છે. પણ એ બધી વાતો નકામી છે, કામની વાતો જે ફાઇનલ થઈ તે એક જ છે. એમ થયું કે નહીં? એમ જેટલી વ્યવહારની વાત કરીને એના માટે એમ કીધું કે વ્યવહારનો બધો એવો ભૂતાર છે. બીજું આમાં તો ઊંડાણ ઘણું છે. જે નિશ્ચયનીનો વિષય છે એને અહીંયા નિશ્ચય નહીં પણ કે છે. નિશ્ચયનીનો વિષય પોતાનો જે શુદ્ધાત્મા છે ને, એ અભેદ એક રૂપ છે. કેવો છે? અભેદ એક રૂપ છે. અને એનો અનુભવ પણ એવો જ છે, જેવો અભેદ એક રૂપ છે એવો જ એનો અનુભવ છે. માટે તે અભેદ એક રૂપ જ છે. તો કે ભેદ તો કે નથી, કેમ ના યુગ આશ્રય સ્થાનમાં છે તે અભેદ એક રૂપ અખંડ છે. એમાં ભેદ ખંડ બે રૂપતા દ્વૈત પણ એવું કઈ નથી. દિવ્ય ધ્વનિમાં એ વાત એટલી બધી જોરથી થાપી છે તીર્થંકર દેવોએ કે એમાંથી આખો સાંખ્ય મત ઉત્પન્ન થયો છે અભેદ એક રૂપ અખંડ નો. એ લોકોના સાધુઓના નામે અખંડાનંદ, ચિન્મયાનંદ એવા બધા નામ પાડે, અદ્વૈતાનંદ. એની મુખ્યતા છે, નામ પણ એવા વાપરે છે. બહુ દૂરથી એ વાત આવે છે. ત્યાં શું છે કે જે આચાર્યો છે, જ્ઞાનીઓ છે, એને તો વ્યવહારની વાત કરીને વિષયને સ્પષ્ટ પણ કર્યો છે. એ લોકો એ વિષયમાં ભૂલ્યા, એ લોકો એ વિષયની અંદર ભૂલ્યા એટલે એક વાત પકડીને ચાલ્યા. શું કહ્યું? વ્યવહારને બધો અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે. હજી બીજી સ્પષ્ટતા કરીએ તો દ્રવ્યાનો યોગ એમ કહે છે કે આત્મદ્રવ્ય છે એ ભેદાભેદ સ્વરૂપે છે, એમાં ગુણ ભેદો ધર્મ ભેદો છે અને અભેદતા પણ છે. માટે અભેદનો એકાંત ન કરીએ, એકાંત કરીએ તો દોષ પણ આવશે કદાચ. માટે જેમ છે એમ રાખો. ભેદો પણ છે અને ભેદ પણ છે. વિદવત્તા વાળા જ્ઞાન માં તો એ વાત બરાબર લાગે. પંડિતજન એવી વાત કરે તો બરાબર લાગે, પણ અહીંયા થોડું પ્રેક્ટિકલ થવું પડે છે કે બે છે એમાં તું આશ્રય કોનો કરીશ? કે શું બે નો આશ્રય નથી થતો? જેવો ભેદ નો આશ્રય કરે છે એ અભેદ ના આશ્રય ને ચૂકી જાય છે, અને જેવો અભેદ નો આશ્રય કરે છે એને ભેદ નું જ્ઞાન અંતરલીન અંદર અંતર અંદર માં ઇન્ક્લુડ થઈ જાય છે. એ ભેદ ના જ્ઞાન વિના ના નથી હોતા, ભેદ નું અજ્ઞાન એને નથી હોતું. શું પણ એના અભેદ અનુભવમાં ભેદોનું જ્ઞાન સમાવિષ્ટ છે, સમાઈ ગયેલું છે, ઉપજ્યા વિના પણ, ભેદ પડ્યા વિના પણ. એની વિશિષ્ટતા વાળું જ્ઞાન છે. માટે તે જ્ઞાન એકાંતિક પણ છે અને અનેકાંતિક પણ છે. એકાંતિક એટલા માટે છે કે આશ્રયમાં એકાંત છે અને સમજણમાં અનેકાંત છે, ભેદ અને અભેદ બંને એમ એનો સમન્વય છે. ઠીક.
વિદ્વાન છે ને એ વર્ણવી શકે અને સત્પુરુષ ને ચખાડી શકે, એટલે જે ડિફરન્સ એ
તો રહેવાનો છે. એ તો છે, અને અનુભવ કરાવવાની ગાથા છે, સમ્યક દ્રષ્ટિ બનવાની ગાથા છે. અને જ્યાં આશ્રયની વાત છે ત્યાં આશ્રય એકાંતે છે, આશ્રયમાં અનેકાંત નથી. હા, એ રીતે અનેકાંત છે કે અભેદનો આશ્રય છે અને ભેદનો આશ્રય નથી, સ્વનો આશ્રય છે અને પરનો આશ્રય નથી, એમ અસ્તિ નાસ્તિથી અનેકાંત છે. પણ સમ્યક અસ્થિથી કહી તો સમ્યક એકાંત છે, અને સમ્યક એકાંત છે તે અપેક્ષા એ સમ્યક અનેકાંત છે. સ્પષ્ટ કરવા માટે અનેકાંતની જરૂર છે, અનુભવ કરવા માટે એવી કઈ જરૂર નથી. એટલે એમ કે છે કે બધોય સગળોય શું સર્વ એવ અભૂતાર્થત્વા, સર્વ વ્યવહાર નો હિ સર્વ બધો જ, કેમ કે અહીંયા વિકલ્પ ની ઉત્પત્તિ નથી થવા દેવી. એવી વાત નાનું નય ચક્ર કરીને ગ્રંથ છે દિગંબર મુનિ નું, કોઈ નામ ભૂલી ગયો છું ગ્રંથ કરતા નો, એમાં 33 નંબર ની ગાથા છે. એવી જોરદાર વાત કરી છે અધ્યાત્મને, છે નહીં નું ગ્રંથ, કે અનેકાંત વ્યવહારનો જનક છે. અનેકાંત છે એ વ્યવહારનો જનક છે, વ્યવહારની ઉત્પત્તિ કરે છે. અમારે તો એકાંત સ્વરૂપ સિવાય બીજું કાંઈ ન જોઈએ, તે ન જોઈએ. અને એકાંતે અમારો શુદ્ધ નય, કારણ કે નય નું પ્રકરણ છે ને, અમારો શુદ્ધ નય એકાંતે અમારા શુદ્ધાત્મ સ્વરૂપનું પરમાત્મ સ્વરૂપનું આલંબન લે છે. શું આશ્રય તો એકાંતે જ કરે છે, કોઈનો આશ્રય નથી કરતો એ વખતે, છતાં પણ મિથ્યા અને એકાંત ઉત્પન્ન થતું નથી. જાઓ જગત તો જગત ની રીતે આવે, આપણી રીતે થોડા શું કેવું છે એ બધી બહુ જોરથી વાતો આવે. શ્યાદવાદ અને એકાંત, શ્યાદવાદ ને અનેકાંત વ્યવહારનો જનક છે. અમારા નિશ્ચય અનુભવમાં એકાંતે સ્વરૂપ સિવાય બીજું કાંઈ અનુભવમાં નથી, છતાં અમારું એકાંત છે તે સમ્યક છે, મિથ્યા નથી. વ્યવહાર નહીં બધો ભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, એટલે જુઓ ત્યાં વ્યવહાર નહીં નો વિષય વિદ્યમાન નથી. અસત્ય એટલે એની સત્તા નથી. અભૂત એટલે ત્યાં છે નહીં, ભૂ એટલે હોવું, ભૂ ભવ ટુ બી, એવા અર્થને પ્રગટ કરે છે. જ્યારે શુદ્ધ નહીં, એક જ હોવાથી, એક જ ભૂતાર્થ હોવાથી, ભૂતાર્થ એટલે સાચો, તે વિદ્યમાન સત્ય અને ભૂત અર્થને પ્રગટ કરે છે. આ વાત દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. આ તો સિદ્ધાંત થાય પણ વિષયને ચોખ્ખો કરવા માટે દ્રષ્ટાંત આચાર્યદેવ આપે છે. એ રીતે સમયસારની અંદર સેંકડો દ્રષ્ટાંત આપ્યા છે, સેંકડો અધ્યાત્મના સિદ્ધાંતોને સ્પષ્ટ કરવા માટે સેંકડો દ્રષ્ટાંતો આપ્યા છે. બહુ સારા સચોટ દ્રષ્ટાંતો આપ્યા છે. એ કહેનાર આચાર્યોના સામર્થ્યને બતાવે છે. આ વાંત દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળ ભાવ તિરોભૂત એટલે આચ્છાદિત થયો છે, એવા જળનો અનુભવ કરનારા પુરુષો, એટલે કે જળ અને કાદવનો વિવેક નહીં કરનારા ઘણા તો તે જળને મળીને જ અનુભવે છે. શું કહે છે? વરસાદનું પાણી હોય અને માટી અંદર પડી હોય એટલે મેલું દેખાય, માટીવાળું પાણી મેલું છે, પાણી મેલું છે કે નહીં? પાણી અને માટીનો સંયોગ છે ત્યાં. માટીના પરમાણુ પાણી નથી બન્યા, પાણીના પરમાણુ માટી નથી બન્યા. પણ ઘણો કાદવ હોય તો પાણી ગમે એટલું ગાળે તો પણ ડોળું ને ડોળું, ડોળું ને ડોળું, ગમે એટલું ગાળે ને એટલા બધા માટીના પાર્ટિકલ ઝીણા થઈ ગયા હોય કે ગણા હોરા ઉતરી જાય. હાથ ગણે ગળે ને તો નિર્મળ ચોખ્ખું ન દેખાય. હવે પાણી છે એનો સહજ એક સ્વભાવ છે, એ નિર્મળ છે, પણ નિર્મળ દેખાતું નથી. સ્વરૂપે પાણી મેલું છે, મેલું છે જ નહીં. પાણી પાણીના સ્વરૂપે મેલું બિલકુલ નથી, પણ એની નિર્મળતા નથી દેખાતી. નિર્મળતા આચ્છાદિત થઈ ગઈ છે, ઢંકાઈ ગઈ છે માટીના પરમાણુના કારણે. એવા જળનો અનુભવ કરનારા, હવે પછી બીજો ઉપાય નથી કે આપણે તો એ પીઓ, બીજું શું થાય, તરસ લાગે છે ને પાણી તો મળે એમ, કે નિર્મળ પાણી તો મળે એવું છે નહીં. આ જે ગણો એ આ પાણી શું, ઘણી જગ્યાએ ખારું પાણી નથી પીવું પડતું, ભાર પ્રદેશમાં બધે શું કરે, તરસ્યા મરી જવાય, કાંઈ જેવી મેળવી. એવા એ જીવો કેવા છે કે જળ અને કાદવનો વિવેક નહીં કરનારા તો ઘણા, એટલે એને છૂટું પાડી શકે, માટીને અને પાણીને છૂટું પાડી શકે એવો પ્રોસેસ નથી કરી શકતા એવા તો ઘણા છે. ઘણા એટલા માટે લીધા, કાંઈ અજ્ઞાનીઓ ઘણા છે જગતમાં એમ કેમ છે, નાની તો કોક જ છે એમ કેમ છે, એટલે એવા ઘણા તો તેને મળીને જ અનુભવે છે, એવું જ પાણી વાપરે છે. પછી બીજો એને કાંઈ કોઈ ઉપાય નથી. પાણી એટલે આ બહારનો માણસ આવીને એમ કે પણ તમે આ પાણી આવું પાણી પીઓ છો, આ તો પાણી કહેવાય, તો ગમે તો આને જ પાણી કહીશ ને, કાંઈ એમ આ જ પીએ છીએ અમે તો, અહીંયા બીજું મળતું જ નથી. અમારું આ પાણી છે. શું કે અમારું આ પાણી છે. પણ કેટલાક અહીંયા ઘણાનો લીધા દ્રષ્ટાંતની જેમ, અહીંયા ઘણાનો કેટલાક પોતાના હાથથી નાખેલા કતક ફળ ના પડવા માત્રથી ઉપજેલા જળ કાદવના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળ ભાવપણાને લીધે તે જળને નિર્મળ જ અનુભવે છે. શું દ્રષ્ટાંતમાં છે કે કેટલાક એવા છે કે એને ખબર છે કે પાણીને ગમે એવું મેલું હોય તો ચોખ્ખું કેવી રીતે કરી શકાય, ફટકડી ફેરવો. શું છે ચોમાસાની અંદર અમે તો કરીએ છીએ, અમે અત્યારે પછી એક્વાગાર્ડને બધા થઈ ગયા સિન્ટેક્સના બધા મશીનો, પણ એમની અંદર એ કેમિકલ્સનો જ ઉપયોગ છે, સેમ કેમિકલ્સનો ઉપયોગ છે એની અંદર. એટલે ઔષધિ કયો, કેમિકલ્સ કયો, ફટકડી કયો, જે કયો એ પાણીમાં ફેરવે એટલે પાણીના પરમાણુ આશરીને ઉપર જઈએ અને માટીના પરમાણુ આશરીને નીચે બેસી જાય. પાણી નિતારો એટલે ચોખ્ખું નીર, ટ્રાન્સપેરન્ટ પાણી મળે તમને. પણ કોણ એમ કરે છે કે જેને એની ખબર છે તે, તેને ખબર જ નથી કે આ કેવી રીતે કરી ગઈ, ગાળી ગાળીને ગાળે, ગમે એટલું ગાળે, હાથ ગણીને ગાળે તો એ મેલું મેલું ને મેલું, ફટકડી ફેરવે એટલે 5-10 મિનિટમાં પાણી ચોખ્ખું. કેમિકલ પ્રોસેસ છે, રાસાયણિક પ્રયોગ છે આ. એટલા માટે જ્ઞાનીઓએ અનુભવને રસાયણ કહ્યું છે. અનુભવને શું કીધું છે, રસાયણ. કે મેલ અને જ્ઞાન જુદા પાડે છે, મેલને જ્ઞાન જુદા પાડે છે, આગને જ્ઞાન જુદા પાડે છે. એટલા માટે પોતાના પુરુષાર્થ દ્વારા એટલે પોતાને હાથે ફેરવ્યું ને એટલે પુરુષાર્થ શબ્દ લીધો. આવિર્ભૂત કરવામાં સહજ એક નિર્મળ ભાવ પ્રણાલી લીધે તે જળને નિર્મળ અનુભવે છે. ચોખ્ખું પાણી થઈ જાય છે, એ ચોખ્ખું પાણી પછી પીએ છે, નીચેનો ડોળ કાઢી નાખે છે. એ દ્રષ્ટાંત લીધો છે, દ્રષ્ટાંત બહુ સરસ લીધો છે. પાણી મેલું નથી, તને મલિનતાનો અનુભવ થાય છે ત્યારે તારું જ્ઞાન મેલું નથી. જ્ઞાન જ્ઞાન છે, એટલું જ્ઞાન ચોખ્ખું જ્ઞાન છે, એ મેલું નથી. આમ જો તો વિવેક કર, જુદું પાડ વૈદિક જ્ઞાનથી, અને જુદું પાડ તને નિર્મળ જ્ઞાનનો અનુભવ થશે એમ.